તારીખ 3/7/1991 શ્રી ચિદ્વિલાસ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 19.
અત્યાર સુધી બધી ત્રિગુણ પર્યાયની ચર્ચા ચાલી, હવે અધ્યાત્મનો વિષય છે, પરમાત્મા સ્વરૂપ. પર્યાય નું કારણ પર્યાય પર્યાયના કારણ એટલે પ્રકરણ પહેલા કરી એવું નથી. ફરીથી એક સમયના કારણ કાર્યમાં ત્રણ ભેદ એ પ્રકરણ છે. સમય સમયના કારણ કાર્ય દ્વારા આનંદનો વિલાસ થાય છે. સીધું જેમ સીધું કારણ કાર્ય દ્વારા આનંદનો વિલાસ થાય છે એટલે એમ કે કારણ કાર્ય એ કોઈ માથાફોડ નથી. જો યથાર્થ કારણ કાર્ય સમજવામાં આવે તો પોતાના આત્માને શાંતિ અને આનંદ મળે છે અને તે કારણકારી પરિણામ છે, એ આનંદનો વિલાસ છે, એ પરિણામમાં થાય છે. પૂર્વે પરિણામ કારણ છે અથવા પૂર્વ પરિણામ કારણ છે, મારે પૂર્વે છપાઈ પણ પૂર્વ પરિણામ કારણ છે તે ઉત્તર પરિણામ રૂપ કાર્યને કરે છે. કારણ કાર્યનું આ લોજિક છે. એમાં કોઈ વખત પૂર્વ પૂર્વ પરિણામના સદભાવને કારણ કહે છે અને કોઈ વખત પૂર્વ પરિણામના અભાવને કારણ કહે છે. જેમ કે પૂર્વ પરિણામમાં મિથ્યાત્વ ગળતું અત્યંત ગળી ગયું તો આમ જો તમે લ્યો તો મિથ્યાત્વ કારણ અને સમ્યક્ત્વ કાર્ય એ કારણ કાર્યના ન્યાયને બંધ બેસતી વાત નથી, વિસંગત વાત છે, સુસંગત વાત નથી. પણ મુક્ષુની ભૂમિકામાં જે મિથ્યાત્વ ગળતું બહુ ગળી ગયું તે અભાવના કારણમાં ગયું એટલે મિથ્યાત્વનો અભાવ તે કારણ છે પૂર્વ પર્યાયમાં ગળવા માંડ્યું અને સમ્યક્ત્વનો સદભાવ કારણ છે. એને મુમુક્ષુતા કહે છે. મુમુક્ષુતા સાચી મુમુક્ષુતા કારણ છે, સાચી પાત્રતા કારણ છે અને સમ્યક દર્શન કાર્ય છે. પણ એને અસ્થિથી પણ કહેવાય છે અને નાસ્તિથી પણ કહેવાય છે કે પૂર્વ પરિણામ કારણ છે અને ઉત્તર પરિણામ તે કાર્ય છે. એવી રીતે તે એક જ કારણ કાર્યમાં ત્રણ ભેદ સમાય છે તે કહીએ છીએ. એવી જ રીતે આ પાછું ઉલટું છે કે કોઈ સમ્યક દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ થાય છે તો પૂર્વ પર્યાયમાં સમ્યક દ્રષ્ટિ છે, ઉત્તર પર્યાયમાં મિથ્યા દ્રષ્ટિ છે. કારણ કાર્યની સુસંગતતા નથી પણ ત્યાં અભાવ લેવો થાય કે જે સમ્યક દર્શનનો વ્યય થયો, જે સમ્યક દર્શન સંબંધીના પુરુષાર્થની ચ્યુતિ થઈ તે કારણ છે અને મિથ્યા દર્શન તે કારણ છે. કોઈને કોઈથી કોઈ વખત અભાવને પૂર્વ પર્યાયમાં કારણ લેવું પડે તો કોઈ વખત સદભાવને પૂર્વ પર્યાયમાં કારણ લેવું પડે. એમ પૂર્વ પર્યાય તે કારણ છે અને ઉત્તર પર્યાય તે કાર્ય છે. એવું કદી બનતું નથી કે એવી કારણ કાર્યની શૃંખલા ન હોય, એવું કદી બનતું નથી. એટલા માટે આ એક દ્રવ્યાનું યોગનો વિજ્ઞાન છે. એવું ન બને કે કારણ વગર કાર્ય ઉપજે, એવું કોઈ દિવસ ન બને. જેમ કે કાળલબ્ધિનો વિષય શાસ્ત્રમાં આવે છે તો કાળલબ્ધિમાં કારણ કાર્યની ચર્ચાને ગૌણ કરવી પડે છે. પરિભ્રમણ કરતા એવા જીવને જ્યારે એનો કાળ અર્ધપુદ્ગળ પરાવર્તનથી અંદર રહી ગયો કોઈ પણ પ્રતિબિંબ કરતા એવા જીવને, ત્યારે તે સમ્યક્ત્વ ઉપજવાને લાયક છે. પછી ક્યારે ઉપજે એનો નિયમ નથી, પણ સમ્યક્ત્વ ઉપજવાને તે યોગ્ય થયો, એવી જે યોગ્યતા કુદરતી એને કાળ લગતી કહે છે. અને ત્યાં કારણ કાર્યની ચર્ચા ગૌણ થાય છે. પણ સૂક્ષ્મપણે જો વિચારવામાં આવે તો એ જીવના પરિણામમાં પૂર્વ પર્યાયોમાં કોઈ કારણનો તત્વ ઊભું થાય છે અને પછી કાર્ય થાય છે. પૂર્વ પર્યાય કારણ અને ઉત્તર પર્યાય કાર્ય, એમાં બે ભેદ છે કે એક સદભાવ અને એક અભાવ. કોઈને કોઈ વખત અભાવથી કારણને લેવામાં ગણવામાં આવે, કોઈ વાર સદભાવથી કારણને ગણવામાં આવે. અમુક વસ્તુ નહોતી માટે આમ થયું, તો કેમ કે અમુક એના પૂર્વ પર્યાયમાં આમ હતું માટે આમ થયું. મૂળ તો કારણ કાર્યનો જે વ્યવહાર છે પૂર્વ ઉત્તર પર્યાય વચ્ચે, એ વ્યવહાર છે આખરમાં.
કારણ
વચ્ચે મેળ છે, સુસંગતતા છે, ત્યાં પૂર્વ પરિણામને કારણ કહેવામાં આવે છે અને ઉત્તર પરિણામને કાર્ય કહે છે. આ તો આપણે સૂક્ષ્મતાથી સિદ્ધાંતને વિચારીએ તો અહીં સુધી વિચારવું જોઈએ. એક જ કારણ કાર્યમાં ત્રણ ભેદ સદાય છે. એક જ કારણ કાર્યની અંદર ત્રણ પ્રકાર સદાય છે તે કહીએ છીએ. જેમ ષડગુણી વૃદ્ધિહાની એક સમયમાં સદાય છે, તેમ વસ્તુના પરિણામમાં ભેદ કલ્પના દ્વાર વડે કારણ કાર્યના ત્રણ ભેદ સાધીએ છીએ. તે આ પ્રમાણે કે દ્રવ્ય કારણ કાર્ય, ગુણ કારણ કાર્ય અને પર્યાય કારણ કાર્ય. આ એનું પ્રકરણ છે. પ્રથમ દ્રવ્યના કારણ કાર્ય કહીએ છીએ એટલે પર્યાયની સ્વતંત્રતાની જે વાત કરે છે દીપસેનજી, એને કોઈ એમ નથી કહી શકે એવું કે કારકો દ્રવ્યમાં છે ને તમે પર્યાયમાં કેમ લ્યો છો, કેમ કે એ વાત પોતે સારી રીતે સમજે છે. અને છેલ્લે ઓલી વાત નાખી છે, પહેલા નાખી વાત તો ઓલા એમ કહે કે ભાઈ તમે વાંચી અમને આ વાત કરી, તો કે પહેલા ઓલી વાત હું તમને કહી દઉં છું, તમે સમજો છો એ વાત હું પહેલા કહું છું, હવે તમે નથી સમજતા એ વાત મેં કહું છું, એમ કહું છું. કુંડો બનાવ્યા પછી એ કોઈ પણ વાસણ બનવાના કારણની પ્રક્રિયા ત્યાં સુધી થઈ, એટલે પૂર્વ પરિણામ યુક્ત પદાર્થ તે કારણ ને ઉત્તર પરિણામ યુક્ત પદાર્થ તેનું કારણ. વિદ્વાન છે ને એટલે કારણ કાર્યની અંદર આ એક દલીલ છે, એ સોલિડ દલીલ છે, આ દલીલને કોઈ જલ્દી કાપી ન શકે એવી દલીલ. કેમ કે એ વિસંગતતામાં તો કારણ કાર્યનો ન્યાય ઉતરતો નથી, વિરુદ્ધ જ્યારે અવસ્થા હોય ત્યારે એને કારણ કાર્ય પણ લાગુ કેવી રીતે પાડવું એ કંઈ મેળ નથી પડતો. અથવા સત્કારણ છે અને દ્રવ્ય કાર્ય છે, સત એટલે અહીંયા સત્તા દેવી, સત્તા કારણ છે અને દ્રવ્ય કાર્ય છે. દ્રવ્યનું હવાપણું બીજું છે, હવાપણા વિના હવાપણું કારણ છે, પદાર્થની સત્તા તે એનું કારણ છે અને દ્રવ્ય કાર્ય છે, એટલે સત લક્ષણમ દ્રવ્યમ એ સૂત્ર લાગુ પડ્યું. ઉલ્લાપણે ગુણ પર્યાયવત દ્રવ્યમ એ સૂત્ર લાગુ પડ્યું. હવે ત્રીજું સૂત્ર લાગુ પડે છે, ત્રણેય મોક્ષશાસ્ત્રના સૂત્ર લીધા છે, દ્રવ્ય યોગાદ દ્રવ્યમ એટલે એમને આગમમાંથી જ લીધું છે, ઘરની દ્વારા જ નથી, આગમમાંથી જ વિષયને ખેંચ્યો છે, તે દ્રવ્ય યોગાદ દ્રવ્યમ એટલે કે દ્રવ્યત્વના યોગથી દ્રવ્ય છે, દ્રવ્યત્વ પણ એનો ગુણ છે અને સત પણ એનો ગુણ છે, એને ગુણની પ્રધાનતાથી દ્રવ્ય થઈ દીધું. અહીંયા દ્રવ્યની પ્રધાનતાથી દ્રવ્યને કીધું, પર્યાયની પ્રધાનતાથી દ્રવ્યને કીધું અને ગુણની પ્રધાનતાથી દ્રવ્યને કીધું. લ્યો આ સીધે સીધી વાત આટલી છે, અને એને કારણ કાર્યની વિવિક્ષા લગાડી કે દ્રવ્યત્વના યુગથી દ્રવ્ય છે, દ્રવ્યત્વ ગુણ કારણ છે અને દ્રવ્ય પોતે કાર્ય છે, દ્રવ્યના કારણ કાર્ય દ્રવ્યમાં જ છે, કેમ કે દ્રવ્ય પોતે જ પોતાના કારણરૂપ સ્વભાવને પરિણમીને પોતાના કાર્યને પોતે જ કરે છે. આ દ્રવ્યના કારણ કાર્ય દ્રવ્યમાં લઈ લીધા, બાકી બધી વાત દૂરની થઈ ગઈ, આમાં કોઈ દૂરપણું નથી, ગુણની દૂરપણું નહીં, પર્યાયને દૂરપણું નહીં, દ્રવ્ય જ પોતે કારણે દ્રવ્ય જ કાર્ય છે. દ્રવ્યમાં જો કારણ કાર્ય ન હોય તો દ્રવ્યપણું કેવી રીતે રહે? આ એક વાત એવી છે કે જો દ્રવ્યમાં એનું કારણ કાર્ય ન હોય તો દ્રવ્યપણું કેવી રીતે રહે, ગુણમાં જો એનું કારણ કાર્યપણું ન હોય તો ગુણપણું કેવી રીતે રહે, અને પર્યાયમાં એનું કારણ કાર્યનું હોય તો પર્યાયપણું કેવી રીતે રહે? આ એક દલીલ બધામાં લાગુ પડે, ત્રણેયમાં લાગુ પડે છે, એ પ્રકારે સમજણમાં બરાબર બેસવું. એક વાત તો ત્રણેય જગ્યાએ લાગુ પડે પડવી છે કે જો દ્રવ્યમાં જો કારણ કાર્ય ન હોય તો દ્રવ્યપણું કેવી રીતે રહે, ગુણના કારણ કાર્ય ગુણપણે ન હોય તો એનું ગુણપણું કેવી રીતે રહે, અને પર્યાયના કારણ કાર્ય એનામાં ન હોય તો એનું પર્યાયપણું કેવી રીતે રહે, એના રહેશે. આ સુધી સાદી સમજાય એવી વાત છે, માટે સંસારમાં જેટલા પદાર્થો છે તે સર્વો પોતપોતાના કારણ કાર્યને કરે છે, માટે બધા પદાર્થોમાં જ્યારે દ્રવ્યો પર્યાયને પોતાના કારણ કાર્ય છે તો પછી તો બીજા કોઈ પદાર્થને બીજા પદાર્થના કારણ કાર્યમાં લેવાની એને જરૂર હતી નથી, સૌ પોતપોતાનું કારણ કાર્યમાં નિશ્ચયપણે રહેલા છે. પછી સુસંગતતા જોઈને ઉપચાર કરવો તે બધો વ્યવહાર છે, કે ગુરુ ગુરુ કારણ છે, ગુરુનો ઉપદેશ કારણ છે અને શિષ્યનો સાધકપણું તે કાર્ય છે, વિજ્ઞાનથી તે કાર્ય છે. ખરેખર કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્યમાં કામ કરતો સૌ પોતપોતાના કાર્ય કરે, તેથી જીવ દ્રવ્યના કારણ કાર્ય વડે જીવનું સર્વસ્વ પ્રગટે છે. એટલે પહેલી વાત એને ઉપાદાનની દ્રષ્ટિ કરાવવાની છે, કે તારા કામ માટે તું સ્વતંત્ર છો અને તારું કામ આજે કર કાલે કર કે ગમે ત્યારે કર, તારે જ કરે છૂટકો છો, બીજું કોઈ કરી દેવાનું. આવે પોતા માં હોવાને લીધે બીજા છે એનું સર્વસ્વ પ્રગટવાનો નથી. જે કાંઈ છે તે કારણ કાર્ય જ છે, જે કાંઈ છે તે કારણ કાર્યમાં બધું આવી જાય છે. આખું જગતમાં કોઈ કારણ કાર્ય સિવાય બાકી રહેતો ત્યારે દ્રવગુણ પર્યાયમાં આખું જગત આવે છે, અને દ્રવગુણ પર્યાયમાં કારણ કાર્યમાં દ્રવગુણ પર્યાય આવી જાય છે, પછી હવે કાંઈ એમાં બાકી રહેતો. આ નવ તત્વમાં આખું જગત સમાયું છે, કેમ કે સર્વજ્ઞ અનુસારીની નવ તત્વ ની પ્રસિદ્ધિ છે. પછી ભેદ હંકેલા તો કે દ્રવગુણ પર્યાયમાં આખું જગત આવી જાય છે, કેમ કે જગતમાં કા કોઈ દેવ હોય કા કોઈ ગુણ હોય કા કોઈ, એટલે ત્રણ માં બધું આવી જાય છે. નવ માંથી ત્રણ માં લઈ આવ્યા, ત્રણ માંથી બે માં લઈ આવ્યા, કે કારણ કાર્યમાં બધું આવી જાય છે. જાઓ, કારણ કાર્યમાં કોઈ બાકી નથી રહેતું. આ તો કેવી રીતે વિકલ્પ નો વિસ્તાર સંક્ષેપણું પામીને વિકલ્પાતી દિશામાં ચાલ્યો જાય, કેમ કે આ બધી જે વાતો છે એમાં વિકલ્પ નો વિસ્તાર થાય છે. તો એને હંકલેને નવ માં લાવ્યા કે હોય એ પણ કેટલું, ઉપાદેય પણ કેટલું. પછી તો દ્રવગુણ પર્યાયમાં બધું આવી જાય છે, ત્રણ માં લઈ આવ્યા, ત્રણ માંથી કારણ કાર્યમાં લઈ જાય, બે માં લઈ આવ્યા. પછી એક માં આવી જાય કે કારણ એ દ્રવ્ય અને કાર્ય એ દ્રવ્ય, કારણ એ પર્યાય અને કાર્ય પણ પર્યાય. જા હવે દ્રવ પર્યાય ને વિકલ્પ કરવાનો પ્રશ્ન. એક ક્ષણિક ઉપાદાન છે, એક શાશ્વત ઉપાદાન, બંનેમાં પોતપોતાની શક્તિ છે. ઉપાદાનની જ શક્તિ છે, બંનેમાં પોતપોતાની શક્તિ છે. જ્યારે બંનેમાં પોતપોતાની શક્તિ છે, શક્તિને કોની અપેક્ષા હોય? જો પર્યાય પોતે ક્ષણિક ઉપાદાન છે એટલે ક્ષણિક શક્તિ છે, તો શક્તિને કોની જરૂર પડે? કોઈની જરૂર પડે તો એને શક્તિ કેમ કેવી વાત રહે છે? હવે ગુણ ના કારણ કાર્ય કહીએ છીએ, ગુણ ના કારણ કાર્ય. દ્રવ્ય પર્યાય તે ગુણ નું કારણ છે અને ગુણ કાર્ય છે. દ્રવ અને પર્યાય તે ગુણનું કારણ છે. ફેલાવી દીધું છે, દ્રવ અને પર્યાય અને ગુણનું કારણ કીધું, અને ગુણ છે તે કાર્ય છે. કેમ કે દ્રવ્યના આશ્રયે ગુણ છે, માટે દ્રવ કારણ અને ગુણ કાર્ય. પર્યાયમાં ગુણ પ્રગટ થાય છે, માટે પર્યાયના કારણે ગુણને ખબર પડે છે, માટે પર્યાય કારણ અને ગુણ કાર્ય. એમ દ્રવ્ય પર્યાય તે ગુણનું કારણ છે અને ગુણ કાર્ય છે. હવે કેવળ દ્રવ્ય પર્યાય ગુણનું કારણ છે એટલું જ નહીં, પરંતુ ગુણ પણ ગુણનું કારણ છે અને ગુણનું કાર્ય છે. એટલે દ્રવ્ય પર્યાય વિના ગુણ ગુણનું કારણ છે અને ગુણ ગુણનું કાર્ય છે. ગુણ પર્યાય વિના દ્રવ્ય દ્રવ્યનું કારણ છે અને દ્રવ્ય કાર્ય છે. એમ દ્રવ્ય પર્યાય વિના ગુણ પર્યાય વિના દ્રવ્ય દ્રવ્યનું કારણ છે અને દ્રવ્ય કાર્ય છે. હવે દ્રવ્ય પર્યાય વિના ગુણ ગુણનું કારણ છે અને ગુણ કાર્ય છે, અને દ્રવ્ય ગુણ વિના પર્યાય પર્યાયનું કારણ છે અને પર્યાય પર્યાયનું કાર્ય છે. આ ત્રણે સિદ્ધાંત ઉપાડી દેવું છે. એના વિના એ એક અપેક્ષા છે, એક વિવિક્ષા છે. નહીતર શું થાય કે દ્રવ્યનું દ્રવ્યપણું દ્રવ્યત્વ, ગુણનું ગુણપણું એટલે ગુણત્વ, અને પર્યાયનું પર્યાયપણું એટલે પર્યાયત્વ અબાધિત ન રહે, બાધા પામે, અબાધિત ન રહી શકે. જ્યારે એક સમયની પર્યાય સત છે એમ કહેતા અહેતુક છે, સત છે અને બસ અહેતુક નો અર્થ શું? નથી. શું કહેતા વિવાદ છે આ વાત કે દ્રવ્ય જ પર્યાય ને દે છે ને દ્રવ્ય માંથી પર્યાય આવે છે. ત્યારે ગુરુદેવ ચોખ્ખી ભાષા વાપરે દ્રવ્ય પર્યાય નો દાતાર નથી હાલ તારે શું કહેવું. દ્રવ્ય પર્યાય નો દાતાર અને જો દ્રવ્ય પર્યાય નો દાતાર હોય તો આ ભગવાન આત્મા સંસાર ને પર્યાય નું દાન આપે પોતાને શું કરવા આપે નિગોદ ની પર્યાય નું દાન આપે અને અનંત કાલ તો નિગોદ માં ગયો છે માટે દ્રવ્ય પર્યાય નું દાતાર.
પર્યાય ની ગમતા નો વિષય બહુ ચાલ્યો કે હવે આયા
વાચનને અનુસરીને એમ કહીએ છીએ કે અહીંયા પર્યાયની મુખ્યતા છે અને ગ્રહની ગૌણતા છે, કેમ કે વેદન દ્રવ્યમાં આવે છે. વેદનની અપેક્ષા એ પર્યાયની મુખ્યતા હોય, વેદનની અપેક્ષા એ દ્રવ્યની મુખ્યતા આવી શકે જ નહીં, કેમ કે દ્રવ્યમાં વેદન અપેક્ષા અવલંબન નથી લેવડાવતા, એમ કરીને પર્યાય નું અવલંબન નથી લેવડાવતા. પણ જો દ્રવ્યની મુખ્યતામાં સ્વસંવેદનની પર્યાય અપેક્ષિત નિરાલંબપણાની
જંગલ ધ્રુજે એનો જંગલનો રાજા છે ને
એમ કરીને વાત કરું છું ઉત્પાદક. કારણ ગ્રાહક નયની વિવિક્ષાથી કારણ લીધું ને સૂક્ષ્મત્વ ને સત્તાની દેવી, તો અન્ય ગુણ નિમિત્ત કારણ ગ્રાહક નયની વિવિક્ષાથી અન્ય ગુણ ના કારણ થી અન્ય ગુણ નું કાર્ય થાય છે, અને અન્ય ગુણ ગ્રાહક નિરપેક્ષ કેવળ નિજ ગુણ ગ્રાહક નયની વિવિક્ષાથી નિજ ગુણ પોતે જ નિજ ના કારણ કાર્ય ને કરે છે. આખરી છે છેલ્લી, પછી કોઈ આગળ અર્થ નથી.